તારીખ 18/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79
સ્વરૂપ લક્ષ કહીએ સ્વરૂપને ઓળખાણ કહીએ જ્યાં સ્વભાવના સંસ્કાર પડે કે જે સંસ્કાર નિર્મૂળ થાય અને પુરુષાર્થની જાગૃતિ ત્યાંથી આવે છે. ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણ ત્યાંથી ઉત્પન્ન થાય છે એવી એક સ્થિતિ છે. પણ એને મોક્ષ વિશેષ દૂર નથી, પછી એ તો ડેફિનેટ થઈ ગયો. અંતરભેદ અંતરભેદાય, અંતરમાં શું છે કે જે પરિણતિ છે એ અંતરમ છે, પરિણામ, અને ઉલટી પરિણતિ જે છે, વિપરીત પરિણતિ, અનાત્મ પરિણતિ છે એ ભેદાઈ જવી જોઈએ. એ છે એનો ભેદ થાય, ભેદાઈ જાય, એટલે સ્વભાવના સંસ્કાર વગર એ વસ્તુ શક્ય નથી. જે 751માં જે બીજું સંકેત કર્યું તો સ્પષ્ટ અનુભવાંશે, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એટલા શબ્દ લીધા, ચાર શબ્દ લીધા છે, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. તો ત્યારે પરમાર્થ તો આત્મકલ્યાણ છે, અનુભવાંશ છે એ જ્ઞાનનું વેદન છે, જ્ઞાન સામાન્ય. ત્યાંથી આવો સ્વભાવ, આવો મારો સ્વભાવ છે એ વિશ્વાસ જે જાગૃત થયો એમાં હું મનુષ્ય છું, હું પ્રાણો છું, એ બધું ખતમ થયું. આખો નિર્ણય બદલાઈ ગયો, સ્વરૂપ વિષયનો નિર્ણય જ્ઞાન વેદનના આધારે બદલાણો, એટલે લક્ષણથી વેદનથી સ્વભાવ એટલે ગુણને પકડ્યો, ગુણ એટલે સ્વભાવને પકડ્યો, લક્ષણથી વેદનથી જે સ્વભાવનું ગ્રહણ થયું એ સંકિતનું કારણ, સંકિત જ એને તો ત્યાં તકો, સંકિતનું અન્ય કારણ છે. ત્યાં એક જે પરિસ્થિતિ ઊભી થાય છે એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહે છે, એને આત્મજાગૃતિ કહે છે, અને તે આત્માના સ્વભાવમાંથી અંતર ભેદાઈને ઉત્પન્ન થયેલી જાગૃતિ છે, સ્વભાવની જાગૃતિ છે. એ સ્થિતિમાં આવતા કોઈ પણ તથારૂપ જોગને પામીને, એ જોગ છે એ આત્મજોગ લીધો છે, એમણે નીચે બે ત્રણ વખત એ શબ્દ વાપર્યો છે, તથારૂપ જોગને આત્મજોગ એમ ત્રણ વખત એ શબ્દ વાપર્યો છે. અને આત્મજોગ એટલે શું હવે વિચારવા જેવી વાત એ છે, આત્મજોગ યોગ્યતા લેવી, તથારૂપ યોગ્યતા, તથારૂપ યોગ્યતા પામીને, કેમ કે પામવું છે ને, કે તથારૂપ યોગ્યતા પામીને અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. આ પરિણતિ વિપરીત પરિણતિ છે, તાદાત્મ વૃત્તિની જે પરિણતિ છે તે એટલી બધી વિપરીત છે કે આત્માનો વિચાર કરે તો પણ એ પરિણતિ ભેદાતી નથી, ત્યાં સુધી એ વિચાર સફળ થતો નથી, નિષ્ફળ જાય છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે. ભાઈ પહેલી વખત વાપરો આ પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો પડે. આ યોગ્યતા ઉત્પન્ન કરવાની વાત છે, યોગ્યતા ઉત્પન્ન કરવો પડે, યોગ્યતા કે મનુષ્ય દેહમાં આવી યોગ્યતા ઉત્પન્ન થાય. બીજી ત્રણ ગતિમાં આ યોગ્યતા ઉત્પન્ન થવી લગભગ અશક્યવત છે, અસંભવ જેવી છે. કેમ કે દેવલોકમાં રાગનો તીવ્ર પ્રવાહ છે, સમ્યક દ્રષ્ટિ અને મુનિ દશામાંથી દેવલોકમાં ગયેલા જીવો ચોથામાંથી પાંચમા ગુણ સ્થાનમાં નથી આવી શકતા. ભાવલિંગી મુનિ આચાર્યો સર્વક સિદ્ધિના દેવમાં જાય કે જ્યાં એમને દેવીઓ નથી, જ્યાં એમને આહાર પાણી નથી, જ્યાં સત્સંગ સિવાય કોઈ સમ્યક દ્રષ્ટિ સિવાય બીજો કોઈ સંઘ નથી, બધા જ દેવો એક અવતારી છે. બીજા ભાવે ચારિત્ર ગુણ નો રાગ એટલો પ્રવાહિત છે, તાણ એટલું છે રાગ નું. આ દેવલોક ની મિથ્યા દ્રષ્ટિ નો તો વારો ક્યાંથી આવે? તમને દ્રષ્ટિ એ તો થાય છે તો ખોટ, પણ એ તો અસંખ્ય માંથી ખોટ થાય છે, એના પર્સન્ટેજ બહુ ઓછા છે. કેમ કે આ સચિ ઇન્દ્રાણી છે ત્યાં જઈને છે સમય દ્રષ્ટિ. સમય દ્રષ્ટિ તો સ્ત્રી પર્યાય બાંધે ને, ત્રિવેદને બાંધે ને, એ ત્યાં ઉત્પન્ન થાય છે. પછી સમય દર્શન પછી ઇન્દ્ર છે લઈને ગયો છે, કોઈ ધર્મ ઇન્દ્ર સમય દર્શન લઈને જાય છે. જયારે સચિ ઇન્દ્રાણી ત્યાં નવું પામે છે, થાય તો ન થાય પણ મનુષ્ય દેહમાં તો કુંડામાં રતન છે, પણ ધજા તો બે લોકો પણ બાહ્ય ઉઘાડ ને એટલે નારકીમાં તો એટલી ખરાબ પરિસ્થિતિ છે, જેટલી અહીંયા આ ખરાબ અનુકૂળતા નહીં છે ત્યાં પ્રતિકૂળતા નહીં ખરાબ છે. તે જ્ઞાન બિરાઈ જાય છે, વિચાર શક્તિ બિરાઈ જાય છે. મનુષ્ય દેહમાં જે યોગ્યતાનો અવકાશ છે, સ્કોપ છે, એ ક્યાંય નથી. એમ જાણે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણે અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે એ નિર્ણય કરી લેવો જોઈએ કે હવે આ યોગ્યતા આ દેહમાં જ પ્રાપ્ત કરી લેવી છે. ત્રણ ગતિમાં આનો સંભવ નથી લગભગ, અને આ ગતિમાં તો હું છું માટે નિર્ણય કરી લેવો છે. આ યોગ્યતા તમારે મારે અંતર ભેદી નાખવું છે, એકવાર અંતર ભેદ કરી લેવો છે જાગૃતિમાં આવી એ તો નિર્ણય કરી. વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તે આત્મજોગ પ્રગટે. નિર્ણય કરવામાં પુરુષાર્થની જરૂર, ખર્ચ કરવાની જરૂર નથી પડતી. પુરુષાર્થનો પ્રયોગ નિર્ણય પછી છે, અહીં સુધી નથી. અહીં સુધી તો ખોજનો જ વિષય છે, શોધનો જ વિષય છે. નિર્ણયનો વિષય બહુ સહેલો છે, એ દ્રષ્ટિએ બહુ સહેલો છે. સહજ માત્રમાં નિર્ણય થાય એવો વિષય છે. કેમ કે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે, રાગના આધારે નહીં. જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે. એટલે એક વખત શરત એમને જે મૂકી છે આટલી જ છે, અન્ય પરિચયથી પાછો વળીને. આટલી શરત મૂકી છે, આટલી વધારે નહીં, પુરુષાર્થ કરવાની શરત નથી મૂકી, પરિચયની વાત મૂકી છે. અન્ય પરિચયથી પાછો વળ, આત્માને ઓળખવા આત્માના પરિચય થવું, આ એમનો વચનાપરક છે અગાઉના પત્રોમાં. આગળના પત્રોમાં આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું, કેમ કે ઓળખવામાં બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, બીજો પ્રોસેસ નથી. જેને ઓળખવું હોય એનો પરિચય સાધવો પડે. પરિચય વગર સોનું જુઓ કશે માણસ જુઓ વસે, પછી સોનું ઓળખવું હોય તો એને વારંવાર ઘસે ને, હીરો ઓળખવો હોય તો એને વારંવાર જોઈને પરિચય કેળવવો પડે. ઓળખવા માટે, પરખવા માટે પરિચય સિવાય બીજો એનો કોઈ પ્રોસેસ નથી. અન્ય પરિચય છે પાછો આવણ તારા સ્વભાવમાં, જ્ઞાન લક્ષણમાં સ્વભાવ વ્યક્ત છે, પ્રગટ છે, એનો પરિચય કરે. એમાં જ્ઞાન સામાન્યમાં વેદન છે, વેદનનો પરિચય કરો, સ્વભાવ ઓળખાય જશે. સરસ, આટલી અન્ય પરિચય છે પાછો. અન્યમાં પરિચયમાં રાગનો પરિચય છે. એક જ જીવની દશામાં રાગનો પર્યાય અને જ્ઞાનનો પર્યાય છે. એમાં આ જીવને રાગનો પરિચય છે, જ્ઞાનનો પરિચય નથી. ફેરફાર કરવાનો છે. રાગના પરિચયથી પાછો વળીને જ્ઞાનના પરિચયમાં હમણાં જ પ્રત્યે એવું છે. તો આ નિર્ણયનો વિષય સુગમ છે એ વાત એમને અહીંયા કરી છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હિંસત્વ થયો હોવાથી એ યોગ્યતા ઘણી હીણી થઈ ગઈ છે. હિંસત્વ થયો એટલે બહુ યોગ્યતા હીણી થઈ ગઈ છે. તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈને વિચાર દશાને એના માટે સત્સંગ જેવું કોઈ સાધન પોતે જાણ્યું નથી. સ્પષ્ટ લાગે અમે સત્સંગ જેવું કોઈ સાધન જાણ્યું જ નથી. આમાં જેને વાર લાગે છે એમાં આ કેટલું હિંસત્વ થયો છે. સ્વભાવથી વિરુદ્ધ ચાલીને ઉદગળ પર્યાયોનો રસ લઈને કેટલો હીણો થઈ ગયો છે, એટલો એને તકલીફ ત્યાંથી. કેમ કે જેટલો દૂર ગયો એટલો હાલનો એટલું હાલવું જ પડે, એટલે સીધી જ વાત છે. જે જગ્યાએ જેટલો દૂર જાય એ જગ્યા આવવા માટે એટલું ચાલવું પડે, એટલી વાત જરૂર છે. એટલે કોઈને થોડું વહેલું મોડું થાય છે, બધાને એક સરખો ટાઈમ નહીં લાગવાનું કારણ એ છે. બધાની યોગ્યતા સરખી હીણી નથી હોતી. કોઈને વધારે હીણી હોય, કોઈને ઓછી હીણી હોય, એવું બને છે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાષે જો આ નિરસ થવા માટે, જે પ્રકારે અનિત્યપણું, અસારપણું ગમે એટલા ઉજળાને અનુકૂળતા વાળા સંયોગો હોય પણ આ અનિત્ય છે, અસાર છે ને અસરણ છે, આ શરણ નહીં થાય. ગમે એટલા સારા હોય તો એ શરણ નહીં થાય એવું જાણીને અત્યંતપણે ભાષે એ પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. કેમ કે નિરસપણ એવા ધર્મનો વિચાર ખાલી બાયક સક્ષમ થઈ જશે એ તો ના પાડે છે. સિદ્ધાંત જ્ઞાન એવી રીતે નહીં, એ રીતે સિદ્ધાંત જ્ઞાન નહીં. આત્માનો વિચાર એવી રીતે નથી કરવાનો. એક છે કે અનેક છે, રૂપી છે કે રૂપી છે, એ બધું છોડ. પહેલા આ નિરસપણ લાવ. એ ઘણા અહીંયા થોડી ભૂલ કરે છે. મંદકષાયની નિરસપણા ને એકમાં ખતું હોય. કષાયની મંદતા હોય તો કષાયની મંદતા તો ઘણી ઘણી રીતે થાય છે. કોઈ પૂજા ભક્તિમાં કરે છે, કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયમાં કરે છે, કોઈ દયાદાતમાં કરે છે, કોઈ વ્રત તપમાં કરે છે, જપમાં કરે છે, અનેક પ્રકારે બધામાં થાય. અરે અન્ય બધી ને થાય છે. આ શુક્રવારે નમાજ પઢવા જાય ને મુસલમાન, કોઈ મન કસાય થાય છે એને થાય. મસ્જિદમાં ગયા તો શાંતિ ઘણી મળી આપણને. તો રવિવારે ચર્ચમાં જાય ક્રિશ્ચન, ઓલમાઇટી ગોડ ને સમજ્યા તો એને થાય શાંતિ હારી મળે છે. ચર્ચમાં શાંતિ છે કેમ કે કસાય મન થયો. કસાય મંદ અને નિરસ્તું બે જુદી જુદી વસ્તુ છે. કસાય મંદમાં કસાય રસ તીવ્ર રહી જાય અને કસાય મંદ થાય. નિરસ્મણામાં કસાય રસ મંદ થાય છે. આ એક રસનો ફેક્ટર છે, એ એક વિચારવા જેવો છે. અહીંયા એ વાત લેવી છે કે એવું અત્યંતપણે ભાષે કોઈ પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. ત્યાં સુધીનો આત્મવિચાર યથાયોગ્ય પદ્ધતિથી નથી. હવે આ ઉપાધિકારીથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે એ પોતાની વાત લખી છે. વ્યવસાયથી છૂટવાની આવતી રહ્યા થયા કરે છે, અને છૂટવું છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું જ છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. જ્ઞાન દશામાં પણ પોતે નિવૃત્ત થવા માગે છે, અને નિવૃત્ત થવામાં મોડું થાય છે તો પોતાની શિથિલતાને કારણે થાય છે. એ વાત ખુલ્લી લખે છે પોતે. એટલું જ નહીં, જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પુરાણ વાંચીને અમને એનો આધાર લેવાનું મન નથી થતું. જનક વિદેહી કહેવાના, સીતાજીના જે પિતા હતા, રામચંદ્રજીના સસરા, એ જ્ઞાની પુરુષ હતા, અને એટલા જ્ઞાની હતા કે વિદેહી કહેવાના હતા. વિદેહી એટલે દેહ હોવા છતાં દેહનું ભાન ભૂલી જાય, એને વિદેહી દશા કહે છે. બહુ સારી દશા હતી અધ્યાત્મની દશા, એટલે વિદેહી તરીકે પ્રખ્યાત થયા પુરાણની અંદર. તો કે એ તો રાજકાજ કરતા હતા ને, તો કે એ આલંબન મારે નથી લેવું, એ રાજકાજ કરતા તો એ આલંબન નથી લેવું મારે. તો એવી બુદ્ધિ ક્યારેય થતી નથી, એવો એટલે એવો અભિપ્રાય ક્યારેય થતો નથી. પણ શ્રીજીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નહીં ગયા, મારે એ આલંબન લેવું છે. જીનેન્દ્રદેવ પણ એક રાજા મહારાજા ચક્રવર્તી હોય છે, શાંતિનાથ પૃથ્વીનાથ હરનાથ ચક્રવર્તી હતા, પણ છોડીને ચાલી નીકળ્યા. એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. અને એ જ્ઞાની પુરુષ આવા જાણે છે કે કોઈ પણ ગુણસ્થાનમાં પુરુષાર્થ વધારે ને ઉત્તરના ગુણસ્થાનમાં આવવું ઘટે છે, તેના તે ગુણસ્થાનમાં પડ્યા રહેવાથી નુકસાન થવાનો સંભવ છે. એવી રીતે મુમુક્ષુ ને મુમુક્ષુ મુમુક્ષુમાં જ પીડો રહીએ, અને જો જ્ઞાન દશામાં ના આવે તો એને નીચે જવાની શક્યતા આપણે તકલીફ જૂના મુમુક્ષુ ન થવા. મુમુક્ષુનું જૂનાપણો એ ક્વોલિટી નથી, એ સારી ક્વોલિટી નથી. કેમ કે જેટલા જૂના થાય એટલા રીઢા થઈ જાય, એટલે તો એને પ્રગતિ કરીને આગળ જવું જ જોઈએ, અને એની એને તાલાવેલી લાગવી જોઈએ. જ્ઞાનીને તો હોય જ છે, એ તાલાવેલી અહીંયા દેખાય છે, એને એક સ્થાનમાં પડ્યા રહેવા માંગતા નથી. જે રાગ દ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ દ્વેષાદી પરિણામ છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ અસાધના કરે છે અને એમ વર્તે છે, આ તો સ્વચ્છંદી હોય છે અથવા નિશ્ચયાભાષી હોય છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષણ પણું જ કર્તવ્ય છે. સ્વરૂપ અપેક્ષાએ રાગ દ્વેષ નથી મૂળ સ્વરૂપના, એટલે પોતે જાણે જીવન મુક્ત થઈ ગયો અને દશામાં રાગ દ્વેષ હોય એમને નહીં જીવા, તો અસાધના કરે છે. મુક્ત આત્માઓને અસાધના કરે છે, રાગ દ્વેષને ટાળવા જ જોઈએ કે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રત્યે એના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આ એક બહુ સિદ્ધાંતિક વાત લખી છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય, આત્મજ્ઞાન પરિપૂર્ણ હોય, કેવળ જ્ઞાન હોય, ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. ત્યાં પછી અત્યાગ દશા હોય એવું કોઈ દિવસ ન બને, કોઈ જીવ માટે ન બને. એટલે જે અરિહંતાદીને શૃંગાર નથી લેતા એનું કારણ એ છે, દિગંબરમાં જે શૃંગાર નથી એનું કારણ એ છે કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. એને ગ્રહણની દશા ન હોય, એને ત્યાગની જ દશા હોય. અત્યંત ત્યાગ એટલે પુરુષ માત્ર પરિગ્રહ ન હોય, અને અત્યંત ત્યાગ પ્રત્યા વિના અત્યંત જ્ઞાન હોય એવું કોઈ દિવસ બની શકે નહીં. એટલે ત્યાગ ન હોય ને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હોય એ વાત સંભવિત નથી એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આમાં ભગવાનની સાક્ષી નાખી. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ નિવર્તો તેને સ્ત્રી જીવ ત્યાગ કહે છે. આ પહેલાનો પહેલો ત્યાગ અહીંથી શરૂ થાય છે. ભલે ચતુર્થ ગુણ સ્થાનમાં વીરતીનું ગુણ સ્થાન નથી, અવીરતીનું ગુણ સ્થાન છે, પણ અભ્યાસનો ત્યાગ થઈ ગયો છે. એટલે ખરેખરા ત્યાગની, મૂળ ત્યાગની શરૂઆત આ રીતે થાય છે એમ ભગવાને કહ્યું છે. તે તદાત્મ અભ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવાનો છે. આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે અને કાર્યકારી છે. અને એ અભ્યાસ છોડવા માટે બાહ્ય પદાર્થનો ત્યાગ કરવામાં આવે તો ઉપકારી છે, પણ બાહ્ય પદાર્થનો ત્યાગ કરે અને અભ્યાસ અંદર રહી જાય તો એ ત્યાગ ઉપકારી થતો નથી એમ કહેવું છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ નથી કયો નથી, બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી એમ છે. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કાંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એટલે તો પરિણામ જો અત્યાગ ના હોય તો એ તો પરિણામ મલિન પરિણામ છે, તો આત્માને ઉપકારી નથી મલિન પરિણામ. માટે અંતર ત્યાગને અર્થે બાહ્ય ત્યાગ હોય તો એને સહાયક નિમિત્ત છે, વિપરીત પરિસ્થિતિ નથી, બહારમાં એ અનુકૂળ પરિસ્થિતિ છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ ધામ જપીએ છીએ. અમે તો અમારા આત્મા માટે તો નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને આ વ્યવસાયમાંથી છૂટી એના જાપ જાણે જપીએ છીએ. એટલે ઝંખે છે, બાહ્ય નિવૃત્તિને પોતે ઝંખે છે. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી અને શિથિલ છે, હજી પોતે એ વાતને શિથિલ ગણે છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ એટલે તૈયારી કરવી ઘટે છે. આ યોગ એટલે તૈયારી મારે કરવી ઘટે છે અને એમ વિચાર કરે છે. એની તૈયારીમાં હું લાગેલો છું, પણ ખાલી વિકલ્પ કરું છું એમ નહીં, એની તૈયારી કરવી ઘટે છે અને એમ વર્તે છે એટલે તૈયારીમાં જ વર્તું છું. પ્રસંગથી એ અંગત વાત લખી એટલી વચમાં પાછી. પ્રસંગથી કેટલાક અરસપર સંબંધ જેવા વચનો આ પત્રમાં લેખા છે, એટલે તમને પણ લાગુ પડે એવા છે. મને તો લાગુ પડે છે, એમને ચોખ્ખા લેખા છે મારી જાત માટે, તો તમને પણ લાગુ પડે એવા છે. તે વિચારવામાં સુભગભાઈને લખ્યું છે ને, તે વિચારમાં સ્ફૂરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે આ પત્ર જ એટલા માટે લખ્યો છે. આત્મવિચાર બળ વધવાને અર્થે એટલે પુરુષાર્થ વધારવાને અર્થે તમને વાંચવાને વિચારવા અર્થે લેખા છે. મારા માટે પણ લેખા છે અને તમારા માટે પણ લેખા છે. જીવ પ્રદેશ પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય થશે. એટલે આટલું પૂછાયું છે સ્વભાગભાઈએ. શું જીવ, એના પ્રદેશો, એની પર્યાય, એની સંખ્યાત અસંખ્યાત અનંતા આદિ વગેરે અને રસની વ્યાપકપણું, આટલું આટલા સબ્જેક્ટ એમના પુત્રોમાં પૂછાયા છે. એ ક્રમે કરીને સમજવું યોગ્ય થશે એમ કરીને આ પત્રમાં વિષયને ચર્ચામાં નથી લીધો. તમારો અત્રે આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમને પોતે જાણ્યું. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે, અમને પણ સત્સંગના યોગની ઈચ્છા રહ્યા કરે છે. એટલે ખુશ રીતે આવજો એમ લખ્યું છે. બહુ સારો પત્ર, પોતાના આત્મવિચાર બળ માટે અને સુભાગભાઈ જેવા માટે ઉચ્ચારી
છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે એવું કહ્યું. પછીના વાક્યમાં તાદાત્મ્ય અભ્યાસ નિવર્તવો તેને ત્યાગની વ્યાખ્યા કરી.
ના, એ તો એ એક પ્રકારનો ત્યાગ થયો. અત્યંતમાં તો સર્વથા આવી ગયો
એટલે દ્રવ્ય ભાવ બંધ.
ના, દ્રવ્ય અને ભાવ બધું આવી ગયું, આ બંને આવી ગયું. એટલે અભ્યાસમાં તો એટલો અભ્યાસ જ આવે. પછી જેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ છે તો જ્ઞાની પુરુષને અભ્યાસનો ત્યાગ છે, પણ બારમાં કાંઈ ત્યાગ નથી. તો પણ એને આપણે ત્યાગી કહી શકીએ કારણ કે અભ્યાસ થઈ ગયા છે. પણ તેરમા ગુણ સ્થાને આપણે લઈએ તો ત્યાં અત્યંત જ્ઞાન છે, કેમ કે પૂર્ણ જ્ઞાન છે. અહીંયા અત્યંત જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાન નથી, કેવળ જ્ઞાન નથી તેરમા ગુણ સ્થાને. પણ તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન છે, અત્યંત જ્ઞાન છે. તો અત્યંત જ્ઞાન હોય તો અત્યંત ત્યાગ જ હોય. ત્યાં અત્યંત ત્યાગ ન હોય ને અત્યંત જ્ઞાન માનો તો ભૂલ પડી જાય, સ્વરૂપને ભૂલ થઈ જાય, એમ થઈ જાય એમ કેમ છે. એટલે એ સિદ્ધાંતિક વાત થઈ જાય. કારણ કે હું કહેવો સપ્તમના પુરાણોમાં એવી વાત આવે છે કે જ્યાં ત્યાગ નથી પણ કેવળ જ્ઞાન પ્રગટી જાય છે.
માનું છું.
માણસ સામે ભગવાન તબિયત બગડી, ગોળીના ગાળા થયા, દવા મંગાવી શ્રાવક ને ત્યાં છે, મારે દવા લઈ આવો આ જગ્યાએ, આ ગાળામાં આ જગ્યાએ ચોંટેલી પડે છે, લઈ આવજો. મુનિરાજને આ ચક્રવર્તી નથી, ચક્રવર્તી ને ઇન્દ્ર આવીને એને મંદન કરે, મંદિરશન સદમસ્ત મુનિ હોય તો પણ યાચક વૃત્તિ મહારાજાના માટે તીર્થંકર યાચક વૃત્તિમાં હોય તો એમને અત્યંત ત્યાગ તો સંભવતો નથી. ઉદ્દેશિત ન લઈએ, માગે તો નહીં પણ કોઈ પ્રોવાઈડ કરે તો પણ એ ન લઈએ. પ્રોવિઝન આગળથી જે પ્રોવિઝન હોય તો એ કોઈ વાત સ્વીકારે, કોઈ ચીજ ન લઈ શકે, પાણી મળે કીધું ન લઈએ, બચવા માટેનો પ્રયત્ન પોતે ન કરે, છદમસ્ત ન કરે, મને કેવું જ્ઞાને તો કરવાનો પ્રશ્ન. કેવું જ્ઞાનમાં તો પરિસર ઉત્સર્ગ હોતા જ નથી, પરમ અવધારિક શરીર થઈ જાય છે, તેમનું નુકસાન પ્રત્યે કરે, બધા ઉત્સર્ગ પરિસર તો ખલાસ થઈ જાય, સમાપ્ત થઈ જાય, એટલે પુણ્ય પ્રગટ થઈ જાય છે. એટલે એ જે આવે છે ને ગ્રહણ ત્યાગનો વિષય, એ અરિહંતના સ્વરૂપની પૂરું થઈ જાય છે, સિદ્ધાંત. એક તો નિર્ધાર દર્શન ની કેળી અંતર્ગત